રામ નામમાં કેટલી શક્તિ છે, એનો કેટલો અનંત પ્રભાવ છે, એનું દર્શન કરાવે છે તુલસીજી. વર્ષા ઋતુ સ્વાભાવિક છે કે ખેતી પ્રધાન છે, એટલે વરસાદ એ આપણો દેવ, જેને પર્જન્ય દેવ કે છે, એ પણ આપણો દેવ છે. જે કઈ પ્રકૃતિની શક્તિઓ માનવ જીવનને પોષણ આપે છે, એ બધા જ માનવને માટે દેવ છે. તો વર્ષા ઋતુ એ પણ ખેતી પશુ સૌને માટે એ આરાધ્ય છે. એમાં મેઘરાજ કહેવામાં આવે છે, ઇન્દ્ર એનો અધિષ્ઠાતા દેવ છે. વર્ષા ઋતુ એને રઘુપતિ ભગતિ કહી. બહુ અકળાયા હે ગરમીમાં ને તાપમાં ને બફારામાં, વરસાદ પડે એની રાહ જોતા બેઠા છીએ. હવે આવવાની તૈયારી છે, કેમ મોડો પડ્યો, કેમ આટલા દિવસ થઈ ગયા, દર વખત તો વહેલું ચોમાસું આવતું હતું, કેમ આમ આ વખતે આમ. રઘુપતિ ભગતિ, જેમ વર્ષાની રાહ જોઈએ એના વગર ચેન ના પડે, એમ ભગવાનની ભક્તિ પણ શીતળતા આપનાર છે, ગરમીને દૂર કરનાર છે, પોષણ આપનાર છે ભગવાનની ભક્તિ. એટલે ભગવત ભક્તિને વર્ષા ઋતુ કહી. માણસનું જીવન સુખું હોય ભક્તિ વિના, ભક્તિ વિના સબલ સુખ કહેશે, લવણ વિના બહુ બિંજન જૈસે. મીઠા વગરની રસોઈ હોય તો એમ ભક્તિ વગરનું જીવન હોય. અને એ ભક્તિ વર્ષા ઋતુ જેવી હોય, અને જેના જીવનમાં એ વરસાદ ના પડે, દુકાળ પડી ગયો હોય, ભગવત ભક્તિનો દુકાળ, એના જીવનની કઈ દશા થાય, સુખું જીવન રે, એને બીજો કઈ હુક્કો હૈડ લુખો. તો ભગવદ ભક્તિ વગર જીવન સાવ સુકું નિરસ. તુલસીજીએ ભગવદ ભક્તિને વર્ષા ઋતુ રઘુપતિ ભગતિ કહી. વર્ષા ઋતુ તો ભગવદ ભક્તિ સમાન છે, અને ભગવદ ભક્તિ વર્ષા ઋતુ સમાન છે. ચોમાસામાં સમયસર વરસાદ જોઈતો વરસાદ આવે તો કેટલો બધો આનંદ થાય. હાશ, આ વખતનું ચોમાસું બહુ સારું કહેવાય. એમ સમયસરની જીવનમાં ભક્તિ આવે તો પણ એમ થાય કે આ જીવન બહુ સારું થાય. જોઈ એના જીવનની અંદર જરૂરી ભક્તિ હોવી જ જોઈએ, તો એને પોષણ આપશે, એની વૃદ્ધિ કરશે. તુલસી સાલી સુદાસ, એમાં તુલસીદાસજી કહે છે કે સાલી એટલે ડાંગર, સંસ્કૃતમાં એને સાલી કહે, અને સાલી ચૂર્ણ એટલે કણકી. સાલી ચૂર્ણ ચોખાની. તો તુલસી સાલી સુદાસ, જે સજ્જનો છે ને એ ડાંગર જેવા છે. ડાંગર ને શિયાળામાં રોપવો જોઈએ નહીં, થાય તો ઉનાળુ ડાંગર તો નીકળી છે, પણ ચોમાસામાં ડાંગરને પોષણ મળે, પાણી પૂરતું મળે. એ પૂરતું પાણી હોય તો ડાંગર ખૂબ સરસ પાક થાય. કોઈ જોઈએ તુલસીજીને ખેતીનો પણ અનુભવ છે. તો આ ઉપમા ક્યાંથી લાવે ને? તો જેમ ડાંગરને પૂરેપૂરું પોષણ વરસાદમાંથી મળે, એમ દાસ ડાંગર સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત, એને ભક્તિરૂપી વર્ષા ઋતુમાં પૂરેપૂરું પોષણ પાણીનું મળે વરસાદનું. તુલસી, આ તુલસીદાસ તો ડાંગર જેવો છે અને એને ભગવાનની ભક્તિનું પોષણ મળ્યું છે, તો આવો સરસ ઉતારો ડાંગરનો આવ્યો છે. કયો ડાંગરનો ઉતારો? રામ ભક્તિ, રામચરિત માનસ. ભગવાનની ભક્તિનો વરસાદ પૂરેપૂરું પોષણ મળ્યું તો તુલસીદાસ જેવો સારામાં સારો પાક રામચરિત માનસનો લીધો. ક્યાંથી તુલસીદાસજી એક સાહિત્યકાર તરીકે ઉપમા ક્યાંથી શોધી લાવે છે અને ક્યાંથી ક્યાં એને મૂકે છે? રામ નામ પર બે, રામ નામ શ્રેષ્ઠ છે પણ બર એટલે બે પણ થાય અને વર એટલે શ્રેષ્ઠ પણ થાય. તો રામ નામ વર પરન જુગ બે અક્ષરો, રામ નામના બે અક્ષર, એક રા અને બીજો મ. તો આ બે વર્ણ છે. તો જો રામ ભક્તિ કહ્યું અને એને ચોમાસું કહ્યું, તો વર્ષા ઋતુના તો બે મહિના હોય તો બે મહિના કયા? તો રા અને મ, શ્રાવણ ભાદવ માસ. અને વરસાદમાં સારામાં સારો વરસાદ પડવામાં બે મહિના, શ્રાવણ ને ભાદર. અને જો હત્યાવીમાંથી નવ જાય તો કશું ના પાકે. 27 નક્ષત્રો છે ને, એમાં દરેક ઋતુના નવ નવ નક્ષત્રો, નવે તરીકે 27. અને એમાં જો નવ ખાલા ગયા તો દુકાળ પડે, વરસાદ જ ના હોય. તો રામ ને, રામ નામના બે અક્ષરો છે ને, એ ભરપૂર શીતળતા આપનારા વરસાદની ઋતુના છે. ખૂબ પાણી મળે, ખૂબ પાણી વરસે, ખૂબ વરસે શ્રાવણ ને ભાદરવો. એમ ભગવાનની ભક્તિમાં રા અને મ નામના બે, શ્રાવણ અને ભાદરવા ખૂબ વરસાદ કરે, ખૂબ ત્યારે ડાંગર પાકે. ડાંગરને પાણી વધારે વધારે જોઈએ. અને તેમાં કૃષ્ણ કમોદ હોય તો વધારે પાણી જોઈએ. ખેતી કરી હોય ખબર પડે, કૃષ્ણ કમોદ ને વધારે પાણી જોઈએ અને એનો પાક ઉતારો ઓછો આવે પણ સારામાં સારી ક્વોલિટી હોય. એ બાસમતીને એક બાજુ મૂકી દે, એ પચવામાં હલકી. બાસમતી તો વાયુ કરે, કૃષ્ણ કુમાર વાયુ નહીં કરે. પણ મોઘા પૈસા ચૂકવવા પડે. તો એ શ્રાવણ ને ભાદરવાને અહીંયા આગળી તુલસીજીએ વર્ષા ઋતુના ભરપૂર મહિના કયા? અને એ રાનેમાં. બસ રામ નામ ને ભજ્યા કરો ભક્તિપૂર્વક, તમારા જીવન અંદર ભગવાનની ભક્તિ વર્ષ્યા જ કરશે, વર્ષ્યા જ કરશે. અને જે સારામાં સારી ડાંગર જોઈએ છે એ તમને ભગવાનની ભક્તિની પ્રાપ્ત થશે. આવા ભાવથી તુલસીજીએ આપણને ખેતીના ક્ષેત્રમાં લઈ ગયા. બધા જ હજુ તો આકાશની અંદર તારા નક્ષત્રો પણ ઓળખાવશે આપણને. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ. અને પછી ચૈત્ર માસ, ચૈત્ર મધુમાસ પુનિતા, નવમી તિથિ ભોમ વાર. કે તુલસીજીને જ્યોતિષનો પણ એટલો જ ખ્યાલ છે. આમ કવિ તરીકે, એક સાધુ તરીકે અને એક પીઢ પ્રૌઢ તરીકે, તે વખતે લગભગ 78 કે 87 વર્ષની ઉંમર હતી માણસની રચના કરતી વખતે. એટલે આ બધી જ સમજણ એમનામાં અનુભવ પૂર્વકની આવેલી હતી. અને એટલે આપણને એવી રીતે મૂક્યા કે કોઈ એને જૂઠી ના પાડે. અનુભવ વગરનું કદાચ લખી નાખ્યું હોય તો જૂઠી પડે. આઈન્સ્ટાઈનના સિદ્ધાંતો, અણુના, એને અણુનો પિતા કહેવાય. પણ પછી નારલીકર એક પાક્યો મદ્રાસનો જ, તો આઈન્સ્ટાઈનના બધા સિદ્ધાંતોને જૂઠા પાડી દીધા. કશું થાય, એટલે તુલસીજી તો પરિપક્વતાની સાથે અનુભવ સાથે બધા જ અનુભવોને કરીને ત્યાર પછી ઉપમાઓની રચના કરી દીધી.